એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના એક એવા મોટા ગજાના સાહિત્યકારની વાત કરવાના છીએ જેમનો પ્રભાવ ખૂબ જ ગાઢ રહ્યો છે, ટીએસ એલિયટ. આપણી પાસે એલિયટ કવિ અને કાવ્ય વિવેચક લેખના કેટલાક અંશો છે અને એના આધારે આપણે ઊંડા ઉતરીશું. મુખ્યત્વે આપણે સમજવાની કોશિશ કરીશું કે એલિયટની કવિતા અને એમની વિવેચના આ બંને વચ્ચે શું સંબંધ છે. એમના વિચારો, જેમ કે પરંપરા વિશે, કવિની વ્યક્તિગત પ્રતિભા વિશે, એ આજે પણ કેટલા સુસંગત છે. ચાલો શરૂ કરીએ.
ચોક્કસ. એલિયટની વાત આવે એટલે સૌથી પહેલા એ જ મુદ્દો ધ્યાનમાં આવે કે એમની કવિતા અને એમનું વિવેચન કે બંને એકબીજા સાથે બહુ જોડાયેલા છે. એમણે પોતે જ કહ્યું છે, ખબર છે, કે એમનું જે વિવેચન છે એ મોટે ભાગે એમની પોતાની કવિતા લખવાની જે મથામણ હતી એમાંથી જ આવ્યું છે. જાણે પોતાની કળા માટે રસ્તો સાફ કરતા હોય એમ.
હા, આ બહુ રસપ્રદ વાત છે. એટલે એમનું વિવેચન ખાલી થિયરી નથી, પણ એક પ્રેક્ટિસિંગ પોએટની પોતાની પ્રોસેસનું જ એક બાય પ્રોડક્ટ છે એમ કહી શકાય. લેખની શરૂઆત પણ કંઈક આવા જ વિચારથી થાય છે, નહીં કે એમણે એવા જ કવિઓ પર વધુ લખ્યું જેમણે એમને પ્રભાવિત કર્યા હતા.
બરાબર. અને આ જ વસ્તુ એલિયટ અને એમના જેવા, જેમ કે એઝરા પાઉન્ડ, એમને બીજા વિવેચકોથી અલગ પાડે છે. એમના માટે ક્રિટિસિઝમ એ કોઈ એકેડેમિક એક્સરસાઇઝ નહોતી.
ના,
એ તો પોતાની કળાને, પોતાની દિશાને સમજવાનો અને સાબિત કરવાનો પ્રયાસ હતો. અને એલિયટની ખાસિયત એ છે કે એમણે જે સિદ્ધાંતો આપ્યા એ પ્રમાણેની શ્રેષ્ઠ કવિતા પણ રચી બતાવી. આ બહુ ઓછું જોવા મળે.
લેખમાં એક બીજો મુદ્દો પણ છે જે ધ્યાન ખેંચે છે, કે આજના કવિ માટે વિદગ્ધ હોવું જરૂરી છે. એટલે કે જાણકાર, વિદ્વાન, ભૂતકાળનું જ્ઞાન, ઇતિહાસની સમજ, આ બધું જોઈએ. આનો શું મતલબ? ખાલી સંવેદનશીલતા ના ચાલે?
ના, એલિયટના મતે તો બિલકુલ ના ચાલે. આ વાત સીધી એમના પરંપરાના કોન્સેપ્ટ સાથે જોડાયેલી છે. એ માનતા હતા કે કવિ ખાલી પોતાના જમાનાનો અવાજ ના હોઈ શકે. એણે તો આખી માનવ સભ્યતાની, સાહિત્યની જે પરંપરા છે એનો અભ્યાસ કરવો પડે. એને એલિયટ હિસ્ટોરિકલ સેન્સ કહે છે, ઐતિહાસિક સભાનતા. આ જો ના હોય તો કવિ પોતાના સમયને પણ બરાબર સમજી ના શકે એવું એમનું માનવું હતું. અને જ્ઞાનની બીજી શાખાઓનો પ્રભાવ ભલેને અજાણતા પડતો હોય, એને નકારીએ તો કળા ઉપરછલ્લી બની જાય. આ ઇતિહાસબોધ બહુ કેન્દ્રમાં છે એમની વિચારધારામાં.
અને આ જ કારણે તેઓ રોમેન્ટિક કવિતાથી જુદા પડે છે, નહીં? પેલી લાગણીઓની સીધી અભિવ્યક્તિ જે રોમેન્ટિક્સમાં હોય એ એલિયટમાં ઓછી જોવા મળે. લેખમાં લાફોર્ગનું વાક્ય પણ છે, ટુ ડીપલી અ પોએટ ટુ બી પોએટિક. જાણે કે બહુ ઊંડા કવિ હતા એટલે પેલું ઉપરછલ્લું કાવ્યાત્મક થવાની એમને જરૂર નહોતી. કેમ? એ લાગણીઓના સીધા પ્રદર્શનથી દૂર રહ્યા.
હા, એનું કારણ છે એમનો બિનવંગતતાનો સિદ્ધાંત, ઇમ્પર્સનાલિટી. એ બહુ દૃઢપણે માનતા કે કવિનું કામ પોતાની પર્સનલ ફિલિંગ્સ ઠાલવવાનું નથી. ના, કવિ તો એક મીડિયમ છે, એક કેટેલિસ્ટ. એના મનમાં અલગ અલગ અનુભવો, સંવેદનાઓ આવે, ભેગા થાય અને કંઈક નવું જ કલાત્મક રૂપ ધારણ કરે. કવિનું પોતાનું વ્યક્તિત્વ એ તો બસ બીજી કાચી સામગ્રી જેવું. જો એ વ્યક્તિત્વ જ મુખ્ય બની જાય તો પછી કળા ના રહે એવું એ માનતા. અનુભવનું સત્ય જળવાવું જોઈએ.
આ સમજવા માટે પેલું એમનું ફેમસ વાક્ય છે ને, ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટમાંથી, The more perfect the artist, the more completely separate in him will be the man who suffers and the mind which creates. મતલબ કે કલાકાર જેટલો સિદ્ધ એટલા જ એનામાં દુઃખ ભોગવતો માણસ અને સર્જન કરતું મન, એ બે અલગ હશે. આ જરા વધારે ખોલશો?
બરાબર. આ એજ ઇમ્પર્સનાલિટીની વાતને આગળ વધારે છે. એલિયટ કહે છે કે કવિ તરીકે તમે જે વેદના અનુભવો છો, ધ મેન હુ સફર્સ, અને જે મન એ અનુભવને કળામાં ઢાળે છે, ધ માઇન્ડ વિચ ક્રિએટ્સ, એ બંને વચ્ચે એક અંતર, એક ડિટેચમેન્ટ હોવું જોઈએ. કવિ પોતાની અંગત પીડા કે દુઃખને એમનું એમ નથી મૂકી દેતો કવિતામાં. ના, એ એને ઓગાળે છે, પરિવર્તિત કરે છે, ટ્રાન્સમ્યુટ શબ્દ વાપરે છે. એટલે કે અંગત વેદનાને કંઈક રિચ એન્ડ સ્ટ્રેન્જ, કંઈક સમૃદ્ધ અને અનોખું, સાર્વત્રિક બનાવી દે છે. પેલું શોકમાંથી શ્લોક બને એ પ્રક્રિયા મહત્વની છે, અને એના માટે જે સંઘર્ષ કરવો પડે એ જ કવિનું કામ.
પણ આ બિનગતતા અને વેદનાના રૂપાંતરણ પર આટલો ભાર મૂકવાથી જેમ લેખમાં પણ ઇશારો છે, કવિતા થોડી ઠંડી નથી લાગતી? અમુક વિવેચકોએ કહ્યું છે કે એમાં સંયમ છે, ગૌરવ છે, પણ પેલી હૂંફ, ઉલ્લાસ કે કરુણા ઓછી વર્તાય છે.
હા, આ ટીકા થઈ છે અને એમાં થોડું તથ્ય પણ હોઈ શકે. એલિયટ જે ડિસિપ્લિન ઓફ સફરિંગની વાત કરે છે, વેદનાનું અનુશાસન, એમાં કદાચ પેલી સીધી સહેજ માનવીય હૂંફ કે કોમળતા ઓછી લાગે. પણ એલિયટનો હેતુ જુદો હતો. એમના માટે વેદના એ વ્યક્તિગત મર્યાદામાંથી બહાર નીકળીને આખી માનવજાતિની જે સ્થિતિ છે, એનું જે અસ્તિત્વનું રહસ્ય છે, એને સમજવાનું સાધન હતું. એટલે જ્યારે વેદના આટલું મોટું રૂપ લે, ત્યારે અંગત લાગણીઓ ગૌણ બની જાય અને વેદના પોતે જ એક ઊંડા ચિંતનનું માધ્યમ બને.
તમે હમણાં જે રૂપાંતરણની વાત કરી, એના સંદર્ભમાં જ એમનો બીજો બહુ જાણીતો ખ્યાલ આવે છે, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, વસ્તુલક્ષી પ્રતિરૂપ. લેખમાં એની વાત છે. આ શું છે?
હા, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ. એલિયટના મતે, કળામાં કોઈ ભાવ કે લાગણી વ્યક્ત કરવી હોય તો એની સીધી વાત કરવાને બદલે તમારે એવી વસ્તુઓ, એવી પરિસ્થિતિ કે એવી ઘટનાઓની શૃંખલા શોધવી પડે જે પેલી ચોક્કસ લાગણીનું ફોર્મ્યુલા બની જાય. એટલે કે એ બાહ્ય વસ્તુઓ કે પરિસ્થિતિ જુઓ એટલે વાચકના મનમાં પેલી ધારણા કરેલી લાગણી આપોઆપ જન્મે. પ્રસંગો જ ઉર્મીના સંકેત બની જાય. આનાથી શું થાય કે લાગણીનું નિરૂપણ સબ્જેક્ટિવ મટીને ઓબ્જેક્ટિવ અને ડ્રામેટિક બને, જે એલિયટને જોઈતું હતું.
બરાબર. અને આની સાથે જ પેલો બીજો વિચાર, યુનિફાઈડ સેન્સિબિલિટીનો, એકીકૃત સંવેદનશીલતા, કે જૂના જમાનામાં વિચાર અને ભાવના એક હતા, પછી અલગ થઈ ગયા.
હા, એલિયટનું નિદાન એવું હતું કે 17મી સદીના મેટાફિઝિકલ કવિઓ પછી અંગ્રેજી કવિતામાં ડિસોસિએશન ઓફ સેન્સિબિલિટી આવ્યું. સંવેદનશીલતાનું વિભાજન પહેલાના કવિઓ માટે વિચારવું અને અનુભવવું એ એક જ હતું. થોટ વોઝ ફેલ્ટ એક્સપિરિયન્સ, એમ એ કહે છે. જેમ તમે ગુલાબની સુગંધ અનુભવો, એટલી જ સહેજતાથી કોઈ વિચારને પણ અનુભવી શકો. પણ પછી આ બે વસ્તુ અલગ થઈ ગઈ. વિચાર અલગ, ભાવ અલગ. એલિયટ કહે છે કે આધુનિક કવિનું મન ફરીથી આ ભેદને ભૂસી નાખેવું હોવું જોઈએ. એનું ચિત્ત અલગ અલગ લાગતા અનુભવો, જેમ કે પુસ્તક વાંચવું, પ્રેમમાં પડવું, ટાઈપરાઈટરનો અવાજ, રસોઈની ગંધ, આ બધાને ભેગા કરીને ઓગાળીને એમાલ્ગમેટિંગ ડિસ્પરેટ એક્સપિરિયન્સ એક નવી જ અખંડ અનુભૂતિ બનાવે. એ ખાલી વર્ગીકરણ ના કરે, પણ એમની વચ્ચેના છુપા સંબંધોને શોધી કાઢે. આજ યુનિફાઈડ સેન્સિબિલિટી.
એટલે જ કદાચ બોદલેરના કરસ્પોન્ડન્સનો ઉલ્લેખ છે લેખમાં.
હા, બરાબર. એ પણ આવા જ ગૂઢ સંબંધોની વાત કરે છે.
પાછા પેલી પરંપરાની વાત પર આવીએ. એલિયટનો પરંપરા પરનો ભાર, જેમ આપણે વાત કરી, ક્યારેક સમજવો અઘરો પડે. એ કહે છે કે મૌલિક કવિ જીવન પાસે સીધો પહોંચે છે, એ વાત છીછરી છે. શું એનો મતલબ એમ કે નવું વિચારવાનું જ નહીં, ખાલી જૂનું જોયા કરવાનું?
ના ના, એવું જરાય નથી. એલિયટ માટે પરંપરા એટલે કોઈ મ્યુઝિયમની વસ્તુ નથી કે કોઈ વારસામાં મળી જાય એવી જમીન નથી. પરંપરાને તો મહેનત કરીને પુરુષાર્થથી મેળવવી પડે છે. એના માટે પેલી હિસ્ટોરિકલ સેન્સ, ઇતિહાસ સૂજ કેળવવી પડે. અને એ સૂજ એટલે શું? એ સમજ કે ભૂતકાળ મરી નથી ગયો, એ વર્તમાનમાં જીવે છે. કવિએ ખાલી પોતાના 10-20 વર્ષના લેખકોને નહીં, પણ છેક હોમરથી માંડીને આજના દિવસ સુધીના આખા યુરોપિયન સાહિત્યને અને પોતાના દેશના સાહિત્યને એક સાથે જીવંત અનુભવવાનું છે. જાણે એ બધું એના લોહીમાં જ વહેતું હોય.
બાપ રે, આ તો બહુ મોટી જવાબદારી લાગે છે. અને આ જ કોન્ટેક્સ્ટમાં પેલી ચોરીવાળી વાત બહુ મજેદાર છે. લેખમાં છે કે કાચા કવિઓ નકલ કરે, પાકા કવિઓ ચોરી કરે. શું સમજવું આનું? સાહિત્યિક ચોરીને ઉત્તેજન આપે છે?
ના ના, એ અર્થમાં નહીં. ચોરી અહીં બહુ અલગ રીતે વપરાયો છે. જો એલિયટ કહે છે કે જે નબળો કવિ છે એ ભૂતકાળની સીધી નકલ કરે છે, ઇમિટેટ કરે છે, જ્યારે સારો કવિ, પાકો કવિ, એ ભૂતકાળમાંથી જે લે છે એને પોતાની સંવેદનામાં પોતાની આગવી રીતે ઓગાળી દે છે, એને પચાવી પાડે છે અને એમાંથી કંઈક તદ્દન નવું, પોતાનું આગવું સર્જન કરે છે. એ જૂની વસ્તુને નવો સંદર્ભ આપે છે, નવો અર્થ આપે છે. એટલે માત્ર લેતો નથી, પણ એને બદલી નાખે છે, એને પોતાનું બનાવી લે છે. આ છે ખૂબીથી ચોરવું. એલિયટનું બીજું વાક્ય પણ છે ને, ભૂતકાળના લેખકો આપણાથી દૂર છે કારણ કે આપણે એમના પછી આવ્યા, ઘણું વધુ જાણીએ છીએ, પણ દે આર દેટ વિચ વી નો. આપણું જ્ઞાન એ લોકો જ છે, એમના વગર આપણે છીએ જ નહીં.
આ પરંપરા અને ઇતિહાસની વાત પરથી જ પેલી મિથિકલ મેથડ યાદ આવે, જેમ્સ જોઇસના યુલિસિસ અને એલિયટના પોતાના ધ વેસ્ટલેન્ડમાં જે જોવા મળે છે. એલિયટે આ પુરાકથા પદ્ધતિ શબ્દ વાપર્યો હતો. આ શું છે અને કેમ એમને આટલી મહત્વની લાગી?
મિથિકલ મેથડ,
હા,
એલિયટના મતે આધુનિક જીવન જે છે એ ઉપરથી જોતા બહુ અસ્તવ્યસ્ત, ટુકડાઓમાં વહેંચાયેલું, અર્થહીન લાગે. યુદ્ધ પછીનો સમય હતો, યુનો, તો આ દેખીતી અરાજકતાને એક માળખું આપવા, એને કંટ્રોલ કરવા, એને અર્થ આપવા માટે પુરાણકથાઓનો ઉપયોગ કરવો, એ છે મેથિકલ મેથડ. પુરાણકથાઓમાં શું હોય છે? માનવ અનુભવના સનાતન આર્કિટાઇપલ પેટર્ન્સ હોય છે. તો કવિ શું કરે? વર્તમાનની કોઈ ઘટના કે પાત્રને કોઈ પ્રાચીન કથાના સંદર્ભમાં મૂકે, બંને વચ્ચે સમાંતરતા સ્થાપે, જેમ જોઇસે યુલિસિસમાં કર્યું, હોમરની ઓડસીનો આધાર લઈને, કે એલિયટે ધ વેસ્ટલેન્ડમાં કર્યું, અલગ અલગ ધર્મો સંસ્કૃતિઓની કથાઓ લઈને. આનાથી શું થાય? આજની જે વ્યર્થતા જેવી લાગતી ઘટનાઓ છે એને એક મોટો સનાતન સંદર્ભ મળે, એક ઊંડાણ મળે. એલિયટ માનતા કે આધુનિક જટિલતાને સમજવા અને રજૂ કરવા માટે આ પદ્ધતિ જરૂરી છે.
પણ આ બધી પુરાકથાઓ, જુદા જુદા કલ્ચરના સંદર્ભો, વળી પાછી અલગ અલગ ભાષાઓના ટુકડાઓ, આ બધું ભેગું થઈને કવિતાને બહુ અઘરી નથી બનાવી દેતું સામાન્ય વાચક માટે? લેખમાં પણ એમની વિદગ્ધતા અને બહુશ્રુતતાની વાત છે.
હા, એ વાત સાચી છે. એલિયટની કવિતા સહેલીમાંથી, એ ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ગેજમેન્ટ માગે છે. તમારે થોડી તૈયારી કરવી પડે, થોડી મહેનત કરવી પડે. એમની વિદગ્ધતા, એમના રેફરન્સ, એ બધું પહેલીવારમાં ના પણ સમજાય. પણ એનો હેતુ ખાલી પોતાની જાણકારી બતાવવાનો નહોતો. એલિયટ માટે આ બધું ભૂતકાળ અને વર્તમાનને જોડવાનો પ્રયાસ હતો, સંસ્કૃતિના એક અખંડ પ્રવાહને પકડવાનો પ્રયાસ હતો. આ સંદર્ભો દ્વારા એ સમયના બંધનો તોડીને, ઇતિહાસના અલગ અલગ બિંદુઓને જોડીને એક કાલાતીત ક્ષણોની ભાત રચવા માગતા હતા, જેમાં આખો માનવ અનુભવ સમાઈ જાય, એટલે જટિલતાનો પણ એક હેતુ હતો.
હવે ભાષાની વાત કરીએ. એલિયટ ભાષાની શુદ્ધિ પર પણ ભાર મૂકે છે. પેલું એમનું સૂત્ર છે, ટુ પ્યોરિફાય ધ ડાયલેક્ટ ઓફ ધ ટ્રાઇબ, સમાજની બોલીને શુદ્ધ કરવી. આનો શું મતલબ?
હા, એલિયટ અને પાઉન્ડ બંને આ વાત પર બહુ ભાર મૂકતા કે કવિની એક મુખ્ય જવાબદારી છે ભાષાની ચોકસાઈ અને સચ્ચાઈ જાળવવાની. કેમ કે રોજબરોજના વ્યવહારમાં, રાજકારણમાં, મીડિયામાં ભાષા વપરાઈ વપરાઈને ઘસાઈ જાય છે. શબ્દોના અર્થ બદલાઈ જાય છે, ધૂંધળા થઈ જાય છે. ભાષા ખોટું બોલવાનું, દંભ કરવાનું સાધન બની જાય છે. એલિયટ પોતે બર્ન્ટ નોર્ટનમાં કહે છે ને, વર્ડ્સ સ્ટ્રેન, ક્રેક એન્ડ સમટાઇમ્સ બ્રેક, ડીકે વિથ ઇમ્પ્રિસિઝન. શબ્દો તણાય છે, તૂટે છે, અચોકસાઈથી સડી જાય છે. તો કવિનું કામ છે આ ઘસાયેલા શબ્દોને ફરીથી એમનું સાચું બળ, એમની તાકાત, એમનો સાચો અર્થ પાછો અપાવવાનો. કારણ કે અશુદ્ધ ભાષા અશુદ્ધ વિચાર અને ખોટા કર્મો તરફ દોરી જાય છે. એટલે ભાષા શુદ્ધિ એ કવિની નૈતિક જવાબદારી છે.
અને આ વિચાર એમની પોતાની કવિતાની સ્ટાઇલમાં કેવી રીતે દેખાય છે? લેખમાં એમની શૈલીના લક્ષણો ગણાવ્યા છે, તિર્યકતા, સંયમ, વ્યંગ, પ્રતીક, કલ્પન, વિરોધાભાસ અને પેલું અણધાર્યું જક્સ્ટાપોઝિશન, ગંભીર અને હલકી બાબતોને સાથી મૂકવાની રીત અને બોલચાલની ભાષાનો ઉપયોગ પણ.
બરાબર, આ બધા જ તત્વો એમની શૈલી બનાવે છે. તિર્યકતા એટલે સીધું ન કહેવું, ઇશારો કરવો. સંયમ એટલે લાગણી વેળા ન કરવા. વ્યંગ અને કટાક્ષનો ઉપયોગ સમાજની, આધુનિક જીવનની વિસંગતિઓ બતાવવા માટે. પ્રતીકો અને કલ્પનો દ્વારા ઓછા શબ્દોમાં ઘણું કહેવું. અને જક્સ્ટાપોઝિશન, વિરોધાભાસી વસ્તુઓને બાજુબાજુમાં મૂકીને એકદમ ચોંકાવી દેવું અને નવો અર્થ કાઢવો. પવિત્ર અને અપવિત્ર, ગંભીર અને હાસ્યાસ્પદ, ભૂતકાળ અને વર્તમાન, આ બધું સાથે આવે. અને હા, બોલચાલની ભાષા, રોજબરોજના શબ્દો, એ પણ એમની કવિતામાં આવે. સાથે સાથે જુદા જુદા પાત્રોના અવાજમાં બોલવાની ક્ષમતા, એટલે જ હ્યુ કેનરે એમને ધી ઇનવિઝિબલ પોઇટ કહ્યા. આ બધા પાછળ એક સભાન કલાસૂજ છે, ભાષા પર જબરદસ્ત પકડ છે, દરેક શબ્દ પાસેથી પૂરેપૂરું કામ લેવાની કોશિશ છે.
આટલું બધું પ્રદાન, આટલો પ્રભાવ, પણ ટીકાઓ પણ થઈ જ છે. જેમ કે પેલું આલ્વારેઝનું કહેવું છે કે એમની કવિતામાં હ્યુમન એરર, માનવીય ભૂલ કે નબળાઈ માટે જાણે જગ્યા જ નથી, બધું એટલું પરફેક્ટ છે કે કદાચ એનાથી દૂર રહેવાનું મન થાય. શું લાગે છે?
હા, એ દ્રષ્ટિકોણ પણ વિચારવા જેવો છે અને અમુક કંશે સાચું પણ હોઈ શકે. એલિયટની કવિતામાં જે ફોર્મલ પરફેક્શન, જે બૌદ્ધિક નિયંત્રણ દેખાય છે, એમાં કદાચ પેલી સહજ માનવીય ભૂલો, લાગણીની અણઘડતા એના માટે ઓછી જગ્યા લાગે. એમની સભાનતા, એમની શિસ્ત, એમની ગંભીરતા એ ક્યારેક થોડી ભારે પડી શકે. અમુક લોકોને એમ લાગે કે એમાં બુદ્ધિનું તત્વ ભાવના પર હાવી થઈ જાય છે. અનુકંપા કે સ્નેહ કરતા વ્યંગ કે બુદ્ધિકતા વધુ આગળ આવે છે.
બની શકે, પણ ઓવરઓલ જોઈએ તો 20મી સદીના સાહિત્ય પર એમનો જે પ્રભાવ પડ્યો, એમનું જે યોગદાન રહ્યું, એ તો અદ્વિતીય ગણાય, નહીં?
નિશ્ચયપણે, એમાં કોઈ બે મત નથી. 20મી સદીના અંગ્રેજી અને કહી શકાય કે વિશ્વ સાહિત્ય પર એલિયટનો પ્રભાવ જબરદસ્ત રહ્યો છે. એમના જે સિદ્ધાંતો છે, ઇમ્પર્સનાલિટી, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ, મિથિકલ મેથડ અને ખાસ કરીને પરંપરા વિશેની એમની જે વિચારણા છે, એણે ખાલી કવિતાને જ નહીં પણ આખી વિવેચનાને નવી દિશા આપી. એમણે કવિતાની ભાષા, એના વિષયવસ્તુ, એની શક્યતાઓ એ બધાને બહુ વિસ્તાર્યા. એમણે બતાવ્યું કે કવિનું કામ ખાલી દિલની વાત કહેવાનું નથી, પણ એક મોટા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભમાં રહીને, ભાષા સાથે સતત સંઘર્ષ કરીને માનવ અનુભવના ઊંડા સત્યોને કલાત્મક રૂપ આપવાનું છે. અને એમની કૃતિઓ આજે પણ દુનિયાભરમાં ભણાવાય છે, ચર્ચાય છે અને નવા સર્જકોને પ્રેરણા આપે છે. એ વાત જ એમની મહત્તા સાબિત કરે છે.
તો એલિયટની આ સફર ખરેખર વિચારતા કરી મૂકે એવી છે. પરંપરાને માત્ર સાચવવી નહીં, પણ એને મેળવીને નવી બનાવવી. સર્જનમાં વ્યક્તિગત ભાવનાઓથી ઉપર ઉઠવું, ભાષાની શક્તિ અને સચ્ચાઈને જાળવવી, આ બધી વાતો આજે પણ એટલી જ મહત્વની લાગે છે.
બિલકુલ. અને અંતે મને એલિયટના જ શબ્દો યાદ આવે છે જે કવિના સંઘર્ષનો સાર કહી દે છે. ધી ઇનટોલરેબલ રેસલ વિથ વર્ડ્સ એન્ડ મીનિંગ્સ. શબ્દો અને અર્થો સાથેની પેલી અસહ્ય, કદી ન પૂરી થતી કુસ્તી, કદાચ આ જ સંઘર્ષમાંથી, આ જ મથામણમાંથી સાચી, ટકી રહે એવી કવિતા જન્મે છે. એનું બળ જ આ સંઘર્ષમાં છે.
અને આજનો જે યુગ છે, જ્યાં બધું કેટલી ઝડપથી બદલાય છે, ભૂતકાળ કદાચ વધુ ઝડપથી ભૂંસાતો જાય છે, ત્યાં એલિયટનો પરંપરા અને ઇતિહાસબોધનો આગ્રહ કેટલો પ્રેક્ટિકલ છે, કેટલો જરૂરી છે, એ ખરેખર દરેક વાચકે અને સર્જકે વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.